છું. આપણે ઉતાવળમાં અનુભવ થયા પહેલા બોલીએ છીએ, પણ હજુ ખીચડી પાકી નથી અને બોલી નાખીએ છીએ કે હું બ્રહ્મ છું. ભગવાન કહેવાયું છે એક વાત છે, અને ભગવાન હું એ બીજી વાત છે. ભગવાન હોવામાં ભગવત્તા છે, તેમાં અહંકાર નથી. જયારે ભગવાન કહેવામાં અહંકાર વૃત્તિ છે. અહમ બ્રહ્માસ્મિ એ અનુભવ થાય એને માટે જૈન પરંપરા કહે છે કે હું સિદ્ધ જેવો છું, સિદ્ધ મુક્ત, બુદ્ધ મુક્ત, નિરંજન નિરાકાર. જે શબ્દો વાપરવા હોય તે વાપરો. આ શબ્દો આખી ઘટના છે, આખી અવસ્થા છે. આવી મૂળભૂત અવસ્થા જે છે તેને પણ જાણો, અને તમારી વર્તમાન અવસ્થાને પણ જાણો, સિદ્ધ અવસ્થાને પણ જાણો. તમે શું કહી શકો છો તે પણ જાણો. ધર્મ કરવો એક વિજ્ઞાન છે. ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી, ધર્મ એ માત્ર ક્રિયા પ્રક્રિયા નથી. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન જો કોઈ હોય તો ધર્મ છે.
બાળક જે સમયે ગર્ભમાં આવે છે તેની પહેલી ક્ષણ અને 80 વર્ષનો વૃદ્ધ બને છે એ ક્ષણ, એ બે વચ્ચે કેટલો વિકાસ થયો. પરંતુ જે દિવસે તે ગર્ભમાં આવ્યો ત્યારે પણ તે પૂર્ણ હતો. આખી આકૃતિ પૂર્ણ હતી, પરંતુ ખીલતા ખીલતા 80 વર્ષ થયા લાગ્યા. 80 વર્ષ ખીલ્યા પછી પરંતુ સિદ્ધ અવસ્થા એવી છે કે પ્રાપ્ત કર્યા પછી ખોવાની વાત નહીં. 80 વર્ષના રવીન્દ્રનાથ ટાગોર પણ બહુ રૂપાળા હતા, જોવા ગમે તેવા હતા. એમનું શરીર દાઢી બધું સુંદર હતું. ટાગોરજીનું વ્યક્તિત્વ ખીલતા 80 વર્ષ લાગ્યા. આત્માનું પૂરેપૂરું અસ્તિત્વ ખીલતા સમય લાગે છે. સમયનું મહત્વ નથી, પરંતુ અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ. મેં 3 વાત કરી. મૂળમાં તમે જે છો તે સમજી લો, વર્તમાનમાં તમારી જે અવસ્થા છે તે સમજી લો, અને મૂળ તેમજ વર્તમાનનો ફરક છે તે ટાળી દો. ફરક ટાળવો અથવા બે વચ્ચેનું અંતર ટાળવું એ ટાળવાની પ્રક્રિયા, તેને કહેવાય છે ધર્મની સાધના. ધ્યાનની સાધના, તે સાધના તમે કરો છો ત્યારે બહુ મહત્વની ઘટના ઘટે છે. એ ઘટનાનું વર્ણન આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાદેવ કરે છે. એમણે એમ કહ્યું કે ચેતન જો પોતાના ભાનમાં રહે તો પોતાના સ્વભાવનો કરતા થાય છે. ભાન બહુ મહત્વની વસ્તુ છે, સભાનતા બહુ મહત્વની વસ્તુ છે. હિન્દીમાં કોઈ કહેતા હોય કે હોશ રાખો, હોશ સે બાત કરો. ટ્રેનમાં ચડતા હો, પગથિયું ચૂક્યા હો તો ગયા. ઉતાવળ તો હોય પરંતુ પગ ક્યાં મુકાય છે તેનું ધ્યાન તો રાખવું જ જોઈએ ને. સભાનતા જોઈએ, આપણને આપણું ભાન જોઈએ. આપણે કોણ છીએ, આપણે શું છીએ, એવું પોતાનું નિજભાન, ચેતનને નિજભાન થાય ને નિજભાનમાં રહે તો આખી બદલાઈ જાય. આખી સિસ્ટમ બદલાઈ જાય. આ પ્રક્રિયામાં શું થાય છે, જો તેને સભાનતા હોય તો તે પોતાના સ્વભાવનો કરતા બને છે. પોતાના સ્વભાવના કરતા બનવું તે પરિપૂર્ણ સાધના છે. સ્વભાવના કરતા બનો, જ્ઞાન, ચારિત્ર, શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરળતા, આ તમારો સ્વભાવ છે. આ વ્યાપક ભાષાને શબ્દે બદલે એક શબ્દમાં કહેવું હોય તો વિતરાકતા તમારો સ્વભાવ છે.
તમારો અસલ સ્વભાવ વિતરાકતા છે. ભલે રાગ દ્વેષ, ભલે રાગ દેખાય, દ્વેષ દેખાય, ક્રોધ દેખાય, પરંતુ એ અસલિયત નથી, અસલ સ્વભાવ નથી. વચમાં કંઈક વળગ્યું માટે આ થયું, અસલમાં તમે આ નથી. તમારી અસલિયત વિતરાકતા છે. આ વિતરાકતા તમારો સ્વભાવ છે. તમે તેના કરતા બનો ત્યારે તમે રાગ નથી કરતા, દ્વેષ નથી કરતા, કસાયો, વૃત્તિઓ કે વાસનાઓ નથી કરતા. તમે તો માત્ર તમારા સ્વભાવના જ કરતા બનો છો. સ્વભાવના કરતા બનવું તે આપણી સ્વાભાવિક અવસ્થા છે, અને વિભાવના, રાગ, દ્વેષ, ક્રોધના કરતા થવું તે આપણી અકુદરતી, ક્રોધના કરતા થવું તે આપણી અકુદરતી હાથે ઉભી કરેલી અવસ્થા છે. કોઈ માણસ ગુસ્સો કરે ત્યારે તેની દયા ખાવા જેવી છે. ગુસ્સો કરે ત્યારે સમજવું કે તેને તેની અસલ અવસ્થામાં નથી. જો તે નોર્મલ હોત તો ગુસ્સો ન કરત. ક્રોધ કરવો એ એબનોર્મલ અવસ્થા, એબનોર્મલ અવસ્થા છે. અંતમાં ચેતન જો તેના નિજ ભાનમાં હો, શું થાય તે પોતાના સ્વભાવના બને. તમે કર્યું છે ખરું, પણ પરનું કર્યું છે. વિભાવ પારકો છે, સંસાર પારકો છે, અને એ કરવાના પરિણામે મુશ્કેલી ઊભી થઈ. વર્તે નહીં નિજ ભાનમાં, પોતે પોતાના ભાનમાં વર્તતો નથી ત્યારે કરતા તો બને છે, પરંતુ કરતા પરનો વિભાવનો બને છે. નિજ ભાન ન હોય ત્યારે કર્મનો કરતા બને છે. વિભાવનો કામ ક્રોધ મોહ લોભ માયાનો કરતા બને છે. પોતાના ભાનમાં હોય તો સ્વભાવનો કરતા બને છે. જૈન દર્શને બે શબ્દો આપ્યા, વિભાવ અને સ્વભાવ. વિભાવ એટલે વિકૃત ભાવ અને સ્વભાવ એટલે અસલ ભાવ, પોતાનો મૂળ સ્વભાવ, વિતરાગ ભાવ, રાગ દ્વેષ રહિત ભાવ. જૈન દર્શનનું કહેવું છે કે પાણી છે, પાણી શીતલ છે, શીતળતા તે પાણીનો સ્વભાવ છે, અને પાણી ગરમ છે તે તેનો વિભાવ છે. પાણી તે ગયે કારણ પાણીને અગ્નિનો સંગ થયો. સુરત જવા પાણી મીઠી વળી જાય તો તમે તો ખરા નથી, પરંતુ ભર્યું એટલે ગડબડ થઈ. ગુજરાતી ભાષામાં કહ્યું છે કે એકડે એક અને બગડે બે, સરળ છે ને, બે થાય તો બગડે, બે ન થાય તો બગડવાની વાત નથી.
નમી રાજસિંહ માંદા પડ્યા, શરીરમાં ચડે છે, ઘણી સ્ત્રીઓ હતી, અત્યારે તો એકને સાસે ઉતરા નાકે દમ આવી જાય છે. સ્ત્રીઓ ચંદન ઘસે એટલે કંગનનો અવાજ આવે, કોણ થાય? રાજાને એક તો માથું દુખે અને ઉપરથી બંગડીઓનો અવાજ. રાજા કહે છે, મારાથી આ અવાજ સહન થતો નથી. મહારાણી ડાઈ હતી, એણે એક કંગન રાખી બાકીના કાઢી નાખ્યા અને પાછી ચંદન ઘસવા લાગ્યું, હવે અવાજ ન થયો. રાજાએ પૂછ્યું કે કેમ માઠું લાગ્યું, ચંદન ઘસવું કેમ બંધ કર્યું? પ્રધાને કહ્યું કે ચંદન તો ઘસે છે, પણ એક સિવાય બીજા કંગનો કાઢી નાખ્યા તેથી અવાજ આવતો નથી. બસ નમી રાજસિંહ ચમક્યા, વિચારે ચડી ગયા, ચિંતનમાં ચડ્યા, બીજી ગાડીમાં ચડી ગયા. એક હોય ત્યાં અવાજ નથી આવતો, બે હોય ત્યાં અવાજ આવે, આત્મા એકલો હોય ત્યાં શાંતિ આનંદ છે. આત્માને કર્મનો સંયોગ છે, બે છે ત્યાં સંસાર છે, અશાંતિ છે, દુઃખ છે. મારે હવે કર્મનો ક્ષય કરવો છે, મારે હવે અહીં નથી રહેવું. એમણે દીક્ષા લીધી.
આત્મા એકલો હોય તો સવાલ નથી, પણ વર્તે નહીં નિજ ભાનમાં. જ્યારે તે પોતાના ભાનમાં નથી હોતો ત્યારે કરતા તો છે જ, પણ વિભાવનો કરતા છે. વિભાવનો પ્રભાવ કોના ઉપર પડે છે? કર્મ ઉપર પડે છે. આ બે શબ્દોની અદ્ભુત ખૂબી છે. એક શબ્દ સ્વભાવ અને બીજો શબ્દ છે પ્રભાવ. આ શબ્દ કોની સાથે વપરાયો છે? ચેતન જો નિજ ભાનમાં, આત્મા જો પોતાના ભાનમાં હોય તો પોતાનો સ્વભાવનો કરતા છે, અને પોતાના ભાનમાં ન હોય તો કરતા બને છે, પણ વિભાવનો. તમે રાગ દ્વેષ ટાળવાની વાત કરો છો, પરંતુ તે નહીં જાય. સ્વભાવમાં જો ટકશો તો રાગ દ્વેષ નહીં થાય. માટે મહાપુરુષોએ કહે છે કે રાગ દ્વેષ અને વિકારોને જીતવાની કોશિશ કરવી તે નેગેટિવ એપ્રોચ છે, પણ સ્વભાવમાં રમવું તે પોઝિટિવ એપ્રોચ છે. નિજ ઘરમાં પ્રભુતા હે તારી, પરસંગ નીચે કહાવો, પ્રત્યક્ષ રીત લખી તું એસી, ગહે આપ સ્વભાવ. તમે તમારા ઘરમાં રહો તે તમારો સ્વભાવ, અને તમે કોઈના ઘરમાં જાઓ અને વિવેકપૂર્વક ન રહો તેમાં તમારી શોભા નહીં અને તમારો મોભો નહીં. પોતાના સ્વભાવમાં રહો તો તમારી શોભા. કુંકુંદ આચાર્ય જે કહ્યું છે કે આત્મા પોતાના સ્વભાવમાં રહે તો આત્મા શોભે, એ વિભાવમાં જાય ત્યારે સારો લાગતો નથી. જ્યારે તે વિભાવનો કરતા બને છે ત્યારે કર્મણ વર્ગણા ઉપર પ્રભાવ પડે છે. પ્રભાવ પડ્યા પછી કર્મણ વર્ગણામાંથી કર્મ નામનું તત્વ તૈયાર થાય છે. જ્ઞાની પુરુષોએ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું.
એમણે એમ કહ્યું કે સ્વભાવમાં હો તો કર્મ ઉપર પ્રભાવ પડતો નથી અને કર્મ વિદાય લે છે, પરંતુ તમે જયારે નિજ ભાવમાં હો નથી હોતા અને વિભાવમાં હો છો ત્યારે કર્મણ વર્ગના ઉપર પ્રભાવ પડે છે અને એમાંથી કર્મ બને છે. એ કર્મો આત્મા ઉપર આવરણ રૂપે ચોંટે છે ત્યારે સંસાર ચક્રમાં પરિભ્રમણ શરૂ થાય છે. લોકો કહેતા હોય છે કે હે ભગવાન, અમને શિવ સુખ આપો, મોક્ષ આપો, પરંતુ ભગવાન કહે છે તું તારા ભાનમાં રહે અને ચૈતન્યનું બળ વધાર તો તારો સ્વભાવ ખીલતો જશે, અને જો વિભાવનું બળ વધારીશ તો ઉપર આવરણ આવશે. અને આ લાખ વાતની એક વાત છે. તમે પૂછવાની શરૂઆત 20 વર્ષની ઉંમરે કરી, અમારે મોક્ષ મેળવવા શું કરવું, અને 60 વર્ષના થાવ ત્યારે પણ એ જ વાત હોય છે. એ પૂતતો જાય છે, પૂતતો જાય છે. અમે નાના હતા ત્યારે વિહાર કરતા હતા, 10 માઇલ ચાલવાનું હતું. રસ્તામાં કોઈને પૂછીએ કે આ ફલાણું ગામ કેટલું દૂર છે, 4-5 માઇલ દૂર છે, તેમ દર વખતે જવાબ આપ. એક ડાયો માણસ મળ્યો, એ મજૂર હતો. એને કહ્યું કે પૂછપર શું કરો છો? પૂછવાથી ગામ આવતું હશે, ચાલવાથી ગામ આવે. એ ગુરુ હોશિયાર. આપણી પણ આ જ હાલત છે કે જેટલા ગુરુ મળ્યા બધાને એ જ પૂછ્યું કેટલું ચાલવાનું છે, પરંતુ તે તું ચાલતો ખરો, ઉભો છો ને, કેવી રીતે પાર આવે? નિજ ભાવ ન હો તો ચૈતન્યનું બળ વધે, ને સ્વભાવ ન કરતા બને, અને પોતાના સ્વભાવમાં ન રહે તો ચૈતન્યનું બળ ઘટે. રાગ દ્વેષ કરે તો પરભાવમાં ગયો. સામ સામે 2 લશ્કરો ઉભા છે, કોઈ એક ડગલું આગળ વધે તો ફાઇટ શરૂ થાય. બંદૂકની ગોળી ચાલુ. આગળ કેમ આવ્યો? આપણે આપણા સ્વભાવની મર્યાદા છોડીને એક ડગલું આગળ આવીએ છીએ એટલે સ્પર્ધામાં દાખલ થઈએ છીએ. માટે કર્મો આપણને પકડી લે છે. આ અલંકારિક ભાષામાં વાત થઈ, પરંતુ ખરેખર તો કર્મોને કંઈ પડી નથી. એમને આપણી સાથે શું લેવા દેવા છે? પણ આપણે રાગ દ્વેષ કરીને અને કશાયો કરીને પ્રભાવ પાડીએ છીએ, અને પછી આત્મા કર્મથી બંધાય છે. શિષ્ય એમ કહે છે કે આપની વાત સાચી છે કે આત્મા કર્મનો કરતા છે, તે વાત અમે સ્વીકારી લીધી, પણ તે કર્મના ફળનો આત્મા ભોગતા નથી. આના સંબંધી ઘણી વાત છે, આગળ કરીશું. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે કર્મનો બંધ થાય છે, પણ શું સમજે જડ કર્મ? જડ કર્મ ફળ આપવાનું કેવી રીતે સમજે? જીવને હેરાન કરવો કે ફળ આપવું કે બદલો લેવો, એ ભાવના તેને ન હોય. એ સુખ પણ ન આપે કે દુઃખ પણ ના આપે, એ શું સમજે છે કે તે ફળને આપી શકે? માટે અમને એમ લાગે છે કે આત્મા કર્મનો કરતા છે, પણ આત્મા કર્મનો ભોગતા નથી. ફરી મળીશું ત્યારે વિગતવાર ચર્ચા કરીશું.
બસ, ગાથા 78 એનું વિશેષ વિવરણ મુનિશ્રી આપ્યું. શિષ્યના 2 પ્રશ્નો બહુ જટિલ છે. એક પ્રશ્ન છે કે કર્તા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. અને બીજો પ્રશ્ન છે કે કર્મ તણું કરતા પણ કા નહીં અને કા નહીં જાય. આશા બરોબર સમજવી, કર્મનું કરતા પણ કા નહીં અને કા જો હોય તો જાય નહીં. બંને પ્રશ્નો એટલા જટિલ છે એટલે સદગુરુએ 78મી ગાથાનું વિવરણ ફરીથી શરૂ કર્યું, અને એમાં હવે ભાગ દાર્શનિક આવે છે, તાત્વિક આવે છે, જરા કઠિન છે, વિશેષ આપણી સમજણ માગી લે છે, વિશેષ ઉપયોગ માગી લે છે. એકાગ્રતા જોઈએ, ગહનતા જોઈએ, અને તત્વને સમજવા માટેની આપણી બુદ્ધિની તીક્ષ્ણતા જોઈએ, નહીં તો વાત નહીં પકડાય. આપણને ટેવ પડી છે સરળ સરળ સાદું સાદું ઉપર ઉપરથી સાંભળી લેવાનું, અને આપણે સમજી લઈએ, સાંભળી લીધું એટલે વાત બધી પૂરી થઈ ગઈ. અને વર્તમાનમાં વિજ્ઞાનના સાધનો એવા મળ્યા છે કે સાંભળવા માટે કદાચ ન હોય તો લાઉડસ્પીકર મળી ગયા એટલે સંભળાય તો સરળતાથી. ગમે તેટલો ઘોંઘાટ હોય, આપણું ધ્યાન ગમે ત્યાં હોય, આપણો ઉપયોગ હોય ન હોય, તો એ સાંભળવાનું તો સરળ છે. ન હોય તો આપણે કે ભાઈ માઇક ચાલુ કરો, કેમ કે ધ્યાન દઈને ઉપયોગ દઈને સાંભળવું નથી. કોઈ સંત પુરુષ બોલતા હોય અને માઇક ન હોય તો આપણા ઉપયોગની જે ડિગ્રી છે એ માઇક હોય ત્યારે હોય ન હોય? શું કામ? માઇકમાં તો શબ્દો બધા અથડાય છે, કાનના પડદા સાથે બધું અથડાય છે. આપણે કોઈ એકાગ્રતા રાખવાની જરૂર નથી, આપણે કોઈ ઉપયોગ રાખવાની જરૂર નથી. આપણને જે કહે છે એ સંભળાય. જાહેર સભામાં આવું હોય, એમાં મોટા મોટા માઇક મૂક્યા હોય 300-300 વોટના, સંભળાયા કરે. કારણ કે એ સંભળાય, એમાં કઈ બહુ આપણને થોડુંક ચાલ્યું જાય, થોડુંક રહી જાય, એમાં કઈ બહુ વર્કશોપ જેવું નથી હોતું. પરંતુ સંતની વાણી, તત્વજ્ઞાનની સમજણ એ જ્યારે આપણે વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે સહજ રૂપની અંદર સંભળાઈ જવું એ પૂરતું નથી. પ્રશ્નો જટિલ છે તો એના પ્રત્યુત્તર પણ જરા જટિલ હોવાના, અને એ સમજવા માટે પ્રયત્ન કરવો પડે. ગુરુ ભગવાન તેમ કહે છે કે તમે પૂર્ણ છો ભાઈ, તમે પરમાત્માની એક નાનકડી આવૃત્તિ છો, તમે જ ઈશ્વર છો. ઈશ્વર પ્રેરણા આપે અને આત્મા અમંદ્રી, આ બે જુદું ક્યાંથી કર્યું? તે જો વાતને કેવી રીતે લીધી. પૂર્ણમિદમ, તું પૂર્ણ છો, તું જ સર્વશક્તિમાન છો. આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો સિદ્ધ. બિચકા પડદા મીટ ગયા તો પ્રગટ ભઈ નિજ રીતા. ભાઈ તું ઈશ્વરનું બહાનું શું કામ દેશ? તારા સિવાય ઈશ્વર બીજો કયો છે? તું જ ઈશ્વર છો. જ્યારે બહારનો અંદરનો ગુરુ ન મળે, અંદરમાં લઘુપણું હોય ત્યાં સુધી બહારના ગુરુની જરૂર પડે. કેમ કે બહારનો ગુરુ તને તારા અંદરના ગુરુ તરફ દ્રષ્ટિ કરાવે, અને એ જ્યારે થઈ જાય કે અંદર પણ એ જ ગુરુ તત્વ છે, પરમ તત્વ છે, પરમ ગુરુ છે તીર્થંકર, એમ તું જ તારો પરમ ગુરુ છો. જો તારા સહજ સ્વરૂપમાં છો તો, નહીં તો નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. રોજ બોલીએ, રોજ વાંચીએ, રોજ વિચારીએ, પણ એનું પરિણતિ રોજ કેટલી થાય? કે મારો લઘુભાવ એટલે હું માનું છું હું અપૂર્ણ છું, હું અશુદ્ધ છું, વગેરે વગેરે જે કઈ પોતા વિશેની કલ્પના હોય, અને આ ઈશ્વર જ કોઈક પૂર્ણ તત્વ છે બધું કરાવે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે તમે બધા જે માની બેઠા છો એ તમારું અધૂરું સ્વરૂપ છે. હું માતા છું, પિતા છું, પુત્ર છું, પ્રોફેસર છું, ઉદ્યોગપતિ છું, આગેવાન છું, પ્રધાન છું, નેતા છું, આ બધી જ તમારી માન્યતા એ તો અશુદ્ધ છે અને અપૂર્ણ છે. તમે તો પૂર્ણ છો. પૂર્ણની અપેક્ષાએ આ બધી વાતો બહુ નાની નાની છે, કોઈ મહત્વ છે જ નહીં. એટલે વર્તમાન પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી જ લ્યો. એક કર્મ સંયોગને આધીન છે. તમે મૂળ તત્વમાં, આત્મ તત્વ મૂળમાં પરિપૂર્ણ છે. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એમ શુદ્ધ સ્વભાવ જે છે એ જ ઈશ્વર છે. સહજ આત્મ સ્વરૂપ છે એ જ ઈશ્વર છે. શુદ્ધાત્મ સ્વરૂપ છે એ જ ઈશ્વર છે. સર્વાત્મ સ્વરૂપ છે એ જ ઈશ્વર છે. પરમાત્મા સ્વરૂપ છે એ જ ઈશ્વર છે. અને સિદ્ધત્વ સ્વરૂપ છે એ જ ઈશ્વર છે. પ્રકાર પ્રશ્ન એટલો જ છે કે આવિર્ભાવ નથી, તિરોહિત ભાવે તું પૂર્ણ છો. પૂર્ણમિદમ, તું પૂર્ણ છો. બધું જ જાય આવે તોય પૂર્ણ છો, અને બધું જ જાય તો પણ પૂર્ણ છો. જેટલા જેટલા અંશે તારો આવિર્ભાવ પ્રગટ થાય એટલા પ્રમાણમાં તું પૂર્ણ છો. જીવ વિકાસની પ્રક્રિયામાં ઢળે એટલે મલિનતા દૂર થાય, અશુદ્ધિ દૂર થાય, અપૂર્ણતા દૂર થાય, અને એની અંદર આવિર્ભાવ રૂપે રહેલું પરમ તત્વ એ વિકસિત થતું જાય, એ ખીલતું જાય. આ ખીલવાની જે ક્રિયા છે એ જ સાધના છે. છુપાયેલું છે એને પ્રગટ કરવું, એ પ્રગટ કરવાની, પૂર્ણતા મેળવવાની જે પ્રક્રિયા જીવનમાં થાય એ સાધના છે. ઉદાહરણ આપ્યું છે બીજનું. બીજ ધરતીની અંદર ખેડૂત વાવે, પછી ધીરજ રાખે, એને પાણી આપે, એના તડકા છાયાની વ્યવસ્થા કરે, એના હવામાનની કાળજી લે, આ બધું ચૈલા કરે. પણ રોજે રોજ બીજ કાઢીને જુએ નહીં જમીનમાંથી કે આમાં વૃક્ષ થયું કે નહીં, અંકુરા ફૂટ્યા કે નહીં, ન જુએ. એને ખબર છે કે યથા કાળે બધું થશે. તમે એની પુષ્ટિ માટે, એના વિકાસ માટે તમે એને અનુકૂળતા આપો. ગીવ કમ્ફર્ટ્સ. આત્માને પરમાત્મા થવા માટે અવકાશ આપો અને ધીરજ રાખો. એ સ્વયં પ્રક્રિયા છે. કારણ કે આવેલી બધી અશુદ્ધિઓ, અસ્વચ્છતાઓ, મલિનતાઓ એ આત્માનો સ્વભાવ નથી, એટલે રહેશે નહીં. પાણીમાં ડોળ ઘણો છે તો કદાચ તળિયે બેસતા વાર લાગશે, પણ પાણીમાં રહી શકશે નહીં. વાસણમાં મૂકો, વાસણને સ્થિર રાખો. એક દિવસ, બે દિવસ, બધો જ રજ છે, કચરો છે, ડોળ છે, એ બધો બેસી જશે. ભગવાન બુદ્ધ જતા હતા, રસ્તામાં બહુ જ ગરમી, અને એને જોયું કે સામે એક વોંકળો છે, એમાંથી એક ગાડું પસાર થયું. એટલે એને તો ગાડું પસાર થયું એટલે વોંકળાનું પાણી બધું અસ્વચ્છ થયું. એણે એના શિષ્યને કહ્યું કે જા પેલા વોંકળામાંથી પાણી ભરી આવ. પેલું પાણી ભરી આવે છે, પછી કહે છે કે આ પાણી પીવા જેવું છે? તો કે ના સાહેબ, આ નહીં પીવાય, આ તો બહુ મલિન છે, ડોળું છે, કંઈ વાંધો નહીં. સત્સંગ ચાલુ કર્યો, ફરી અમુક સમય થયો, પછી કે જા એ પેલા વોકડામાંથી પાણી ભરી આવ. તો પેલો કે સાહેબ, એનું પાણી તો ડોળું છે, મલિન છે, પીવા યોગ્ય નથી. તો કે તને કહું છું ને, ત્યાંથી જ ભરી આવ. ભરીને આવે છે વાસણની અંદર, પાત્રમાં જઈએ છે તો પાણી, આ પાણી પી શકાય? તો જોઈને કે જા સાહેબ, આ તો અત્યંત સ્વચ્છ છે, નીતરેલું પાણી છે, નીતરતું છે, પાણી સ્વચ્છ છે, પી શકાશે. તો કે કયા વોકડામાંથી તું લાવ્યો છું? તો કે જ્યાં પેલા લાવ્યો તો ત્યાંથી જ લાવ્યો છું. શું ફરક પડ્યો? સમયનો અને ધીરજનો. ત્યાં જે એનું અસ્વાભાવિકપણું હતું પાણીનું, એ અસ્વાભાવિકપણું એમાંથી નીકળી ગયું, અને પાણીની સ્વાભાવિક જે સ્વચ્છતા હતી, નિર્મળતા હતી, શીતળતા હતી, એના જે ગુણો છે એ પ્રાપ્ત થયા. જ્યારે જીવને આત્મજ્ઞાન થાય છે, અથવા આવી શ્રદ્ધા આવે છે કે હું આત્મા છું, શરીર દેહ નહીં, આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા એ પહેલું સંકેત છે. આગમની શ્રદ્ધા, સત્પુરુષના વચનની શ્રદ્ધા, આપ્ત પુરુષની શ્રદ્ધા, એ શ્રદ્ધા એના જીવનની અંદર આ પહેલું સંકેત છે કે વર્તમાન મારું જે સ્વરૂપ છે તે હું નથી, દેખાય છે તે હું નથી, અને જે દેખવામાં આવતું નથી તે હું છું. શું છે એ ખબર નથી, પણ એને વચન વિશ્વાસ છે. કોનો? સત્પુરુષના વચનનો, જ્ઞાનીના વચનનો, આપ્તની વાણીનો. 751માં પત્રમાં પહેલું સંકેત કીધું, આપ્તની વાણી. આપ્તની વાણીમાં એને શ્રદ્ધા છે, ભક્તિ છે એના પ્રત્યેની, અને એનું આચરણ કરે છે. એ વાત બે પત્રોમાં આવી ગઈ, 669 અને 71, કે તીર્થંકરના સમવસણમાં હાજર રહેલા બધા જીવો બહુ કંઈ શાસ્ત્ર અભ્યાસી હતા એમ નહોતા, પણ છતાં એને સંકેત કીધા શાસ્ત્રોએ. સંકેત કેમ કીધા? આ બધા જીવોને તીર્થંકર ભગવાન જે કહે છે એના પ્રત્યે એવી આપ્ત પુરુષની વાણીની શ્રદ્ધા થઈ કે આ પુરુષ સાચા છે, એ જે કહે છે તે તદ્દન સત્ય છે, અને એમ જ આ આત્માનું સ્વરૂપ છે. આવી એને અતૂટ શ્રદ્ધા થઈ, શાસ્ત્રોએ એને સંકેત કીધા. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે એ જ વાત આત્માના પદ કીધા પહેલા કીધી, તત્વજ્ઞાનની વાત તો પછી કરી. કઈ ગાથા કીધી? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખીઓ કારણ ગણી. 17મી ગાથા છે, પદ તો 42મી ગાથાથી શરૂ થાય છે. આત્મા હજી માંડણી કરવી છે, સમજાવવું છે, એ તો બધી વાત દૂર છે. હજી તો એને સદગુરુ જે એની મેળ્યો છે ઉપાય, એની પાસે જે શરણમાં આવ્યો છે, એને ખ્યાલ આવ્યો કે આ જે કહે છે સાચું જ છે, આ પુરુષ પવિત્ર છે. એને આપતાની શ્રદ્ધા થાય છે, આપતાની વાણીની શ્રદ્ધા થાય છે, એટલે પોતાનો સ્વચન તૂટી જાય છે. ગુરુ તત્વની મોટામાં મોટી ઓળખ એ છે, ગુરુ પાસેના સાનિધ્યથી આપણો સ્વચન મટી જવો જોઈએ. શરૂઆત થાય છે, જુઓ ગુરુ તત્વની, બહુ મહત્વનું તત્વ આત્મસિદ્ધિમાં કહ્યું, એ શરૂઆત 9મી ગાથાથી થયું. શું થયું? સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. અનાદિથી પોતાના પદનો લક્ષ હતો નહીં, પણ સદગુરુ પાસે ગયો અને પોતે પોતાના મતનો ત્યાગ કરી દીધો. પરમાર્થ ક્યારે પામ્યો? જ્યારે પોતાના મતનો ત્યાગ થયો ત્યારે. નિજ પક્ષ, મારી અનાદિની માન્યતા, મારી અનાદિની શ્રદ્ધા, મારી અનાદિની આસ્થા, મારો અનાદિનો મત, જે કંઈ છે આ પુરુષ કહે છે એ જ સાચું છે. મારી વાતમાં મારો કોઈ બીજો અનુભવનો બેકગ્રાઉન્ડ છે નહીં. મેં તો કહેતો તો ને કેતીથી અહીંથી સાંભળ્યું, અહીંથી સાંભળ્યું, આને સાંભળ્યું, આને વાંચ્યા, અને એમાંથી મારા મતનું ઘડતર થયું. કૃપાળુ દેવે 358ના પત્રમાં કહ્યું કે જગતના અભિપ્રાયથી જે બોધ પામે છે એને જ્ઞાન થતું, પણ જ્ઞાનીના અભિપ્રાયથી જે બોધ પામે છે તેને સમ્યકત્વ પ્રગટે છે. જેણે જ્ઞાનીના અભિપ્રાયથી પોતાને બોધ થયો, આજે આપણું આખું જીવન અનંત કાળનું કેના સંઘમાં ગયું? જગતના. રોજ રોજ કેના સંઘમાં છીએ? આ સત્સંગ પૂરો થાય પછી કેના સંઘમાં છીએ? અને જગતના સંઘમાં છીએ તો રોજ કઈ વાતો મળે છે? એને કહેવાય અસત્સંગ. અને જુદા જુદા પ્રકારો બને, ઓફિસમાં જાઓ, માર્કેટમાં જાઓ, ઘરે રહ્યો, કોઈ સંબંધીને મળવા જઈએ, કોઈ પ્રસંગમાં, કોઈ મેલાવડામાં જઈએ, આ બધા અસત પ્રસંગ. જે 559માં કહ્યું કે અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ ચાલતું નથી. નહીં તો આત્મવિચારથી આત્મજ્ઞાન થયા વિના. અને મંત્ર આપ્યો કે કર વિચાર તો આમ, પણ સાહેબ અમારું વિચાર બળ ચાલતું નથી, એનું કારણ અસત્સંગ અને અસત પ્રસંગ છે. જેમ જેમ આરંભ સમારંભનું અલ્પત્વ કરવામાં આવે અને સત્સંગનું જોર કરવામાં આવે, એમ આ બંને પરિબળો હટી જાય અને જીવને સમ્યકત્વનો યોગ થાય. તો અહીંયા કહે છે કે ભાઈ, હે પ્રભુ, અમને અમારામાં શ્રદ્ધા નથી, જ્ઞાન નથી, રમણતા નથી, માટે અમને વિભાવ વેડગો, અને વિભાવ વેડગો એટલે અનંત કર્મોની જાળ વળગી. કર્મો ક્યારે અમારામાં પ્રવેશ કર્યા? વિભાવમાં ગયો તો. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, પણ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આ કર્મનો તારા જીવનમાં પ્રભાવ ક્યારે પડ્યો? વિભાવ અવસ્થાને કારણે પડ્યો. વર્તમાન અવસ્થા અને મૂળભૂત અવસ્થા બે વચ્ચેનો તફાવત સમજવાની વિચારણા કરવાની જરૂર છે કે મૂળભૂત મારું સ્વરૂપ કેવું અને વર્તમાન અવસ્થા કેવી. આ છે નિશ્ચય વ્યવહારની સંધિ, અથવા દ્રવ્યાયાર્થિક નહીં વિચારવાની એક દ્રષ્ટિ અને પર્યાયાર્થિક નહીં વિચારણાની બીજી દ્રષ્ટિ. પર્યાયની અંદર ઉત્પાદન વ્યય છે અને દ્રવ્યની અંદર ધ્રુવતા છે. ત્રિપદીમાં આખું તત્વજ્ઞાનનો સમાવેશ છે. પરંતુ એકાંત પકડવાથી એકલી ધ્રુવતા પકડી લેશે. અને જો પર્યાયની દ્રષ્ટિને દૂર કરશે તો પણ વાતનો નિવેડો નહીં આવે. જ્ઞાનીએ લખ્યું કે સમસ્યો તો ઉકેલ આવશે, સમસ્યો તો ઉકેલ આવશે, સમજાશે નહીં જ્યાં સુધી. અને ઓઘે ઓઘે બધું કરવું છે, આ કરે છે એટલે હું કરું, આ કહે છે એટલે કરું, આ બધું પણ પોતાને અનુભૂતિ નથી, પોતાની પ્રતીતિ નથી. પ્રતીતિ કોઈની ન ચાલે, પ્રતીતિ એ સ્વકીય છે, પરકીય નથી. ગુરુ ભગવંતને આત્માની પ્રતીતિ છે, એ કહે છે, એના શબ્દોમાં પણ પ્રતીતિ યુક્ત વાણી છે, પણ આપણી નથી ત્યાં સુધી આપણને એને શબ્દો જ છે, આપણને એની પ્રતીતિ નથી. તો એ કહે છે, જૈન દર્શન કહે છે કે વચ્ચેનો તફાવત પકડી લ્યો, અપૂર્ણ અવસ્થા છે અત્યારની, હાલની અવસ્થા છે અપૂર્ણ છે, અને મૂળ અવસ્થા છે તે પૂર્ણ છે. મૂળ અવસ્થાને આવિર્ભાવ કરવાની છે, અત્યારે છે પણ તિરોહિતપણે પડેલી છે. એટલે એ કામ કરવાનું છે કે જે આ જે અવસ્થા પ્રાપ્ત થઈ તે અવસ્થા પૂરેપૂરી આપણી પાસે હતી, તેમાંથી આ આવિર્ભાવ થયો. અને લખે છે કે આ આવિર્ભાવની પ્રક્રિયા જે થઈ તેને કહેવાય છે સાધના. આપણી સાધના ચાલુ હોય અને આવિર્ભાવની પ્રક્રિયા ન થાય તો એ સાધના જ નથી. એટલે ત્યારે ખ્યાલ કરવો પડે કે હું જે સાધના કરું છું તે સાધના સાધ્ય સાથે સુસંગત નથી. હું જે સાધના કરું છું એ સાધનાના તત્વો તરીકે, કોઈ ગ્રંથમાંથી વાંચ્યું એના તરીકે, કોઈ કે કહ્યું એના તરીકે, અને હું જે કરું છું એટલું પરફેક્ટ કરું છું, છતાં પણ જો મારા સ્વભાવનો આવિર્ભાવ ન થતો હોય તો મારા સાધ્ય સાથે એનો કંઈક મેળ નથી. તો સાધનનો મોહ છોડી દેવાનો, સાધન બદલવાનું. આ અનેકાંત, તમામ માર્ગો જીવને પોતાનું સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જ કહ્યા છે. તમામ માર્ગો સાચા છે પણ અપેક્ષાએ સાચા છે, એકાંતે નહીં. ક્યાંક હઠવાસ સાચો છે, ક્યાંક તપયોગ સાચો છે, ક્યાંક જપયોગ સાચો છે, ક્યાંક જ્ઞાનયોગ સાચો છે, ક્યાંક કર્મયોગ સાચો છે, ક્યાંક સમતાયોગ સાચો છે, બધું સાચું છે, કંઈ ખોટું નથી. પ્રશ્ન શું છે? એનો સંદર્ભ જોઈએ, એની સંગતિ જોઈએ, જીવની અવસ્થા સાથે અને જીવની પર્યાય સાથે. એ અવસ્થા તો પર્યાય દ્રષ્ટિ ન હોય તો ન પકડાય. કયા પરિબળો મને નબળો બનાવે છે, મારા સ્વભાવથી ચ્યુત બનાવે છે? જેમ આપણે કહીએ કે મને અમુક વસ્તુ આવે ત્યારે હું વશમાં રહેતો નથી. કોઈને ફરસાણ પ્રિય હોય, કોઈને મિષ્ટાન પ્રિય હોય, તો એમ કહેવાય કે સ્વીટ ઇઝ માય વીકનેસ. ભાઈ, પીરસવામાં જો મીઠાઈ આવે તો મારી જીભ, મારી ઇન્દ્રિયો, મારો ભાવ, મારું મન મારા વશમાં રહેતું નથી. કોઈને ફરસાણનું હોય તો ભાઈ ફરસાણ આવે તો કઈ મારા વશમાં નથી રહેતું. એ ગમે ત્યાંથી એ વસ્તુ મેળવે અને મેળવીને એનો ઉપભોગ. આ પ્રકૃતિ કોને ખબર પડે આપણી વીકનેસ શું છે? પોતાને જ ખબર પડે. મને મારી આ પર્યાય દ્રષ્ટિ બહુ પાકી છે એટલે આપણે કહીએ કે આ હવામાન મને અનુકૂળ નથી, આ વાનગી મને અનુકૂળ નથી, આ રહેવાની વ્યવસ્થા મને અનુકૂળ નથી, આ પાણી અહીંનું અનુકૂળ નથી. કોઈ એમ કે મુંબઈ ગયો પણ પાણી અનુકૂળ ન પડ્યું, અહીંયા ગયો પણ હવામાન એને અનુકૂળ થયું નહીં. આ એની તાસીર અને એની પર્યાય જે છે વિકૃતિની, અશુદ્ધિની, એ પર્યાય સાથે કયા પરિબળો ટકરાય છે એ જેટલી એને ખબર પડે એટલી કોઈને ખબર. તો સાધના છે એ મારી પૂર્ણતાને પ્રગટ કરવા માટે છે. તો મારી અપૂર્ણતા અને મારી અશુદ્ધિ એની સાથે ટકરામણાવના સંજોગો કયા કયા છે, કયા ભાવો છે, મને મોહદ્રષ્ટિ ક્યાં વધારે થાય છે, એને શાસ્ત્રકારોએ નિમિત્ત શબ્દ કીધો કે નિમિત્તે કરીને વૃત્તિ ચલિત થાય, નિમિત્તે કરીને વૃત્તિ ફેરફાર થાય. આ બધું તો એવી વ્યક્તિએ એ નિમિત્તનો દૂર રાખવું, નિમિત્તથી દૂર રહેવું. કારણ એ સમજે છે અને આપણી પાસે એક તત્વજ્ઞાન છે કે નિમિત્ત કંઈ કરતું જ નથી. હવે ક્યાં સુધી ભાષણ કરું, ઠોકાઠોક કરવું છે. મને ખબર છે કે આ નિમિત્ત મને અનુકૂળ નહીં થાય. વૃત્તિમાં વિકાર આવશે અને આવશે પછી મારું એટલું બોધબળ નથી કે આત્મબળ નથી કે હું એને જીતી શકીશ. તો શું કામનું છે? સ્થૂલભદ્રજીની અંદર એ હતું, આત્મબળ હતું. નિમિત્ત વેશ્યાનું મળે છે. કોશા નર્તકીને ત્યાં ચાતુર્માસ કરવું છે અને સડરસ ભોજનનું ગોચરી લેવાની છે. સ્વયંભૂ સુરેશ્વરજી કે છે ભલે જા. અને ચાર મહિના ગયા પછી કોશાને બોધ પમાડીને પાછા આવે છે. અને સિંહ ગુફાવાસી મુનિને એમ થાય છે કે એમાં શું નવું કર્યું, નિમિત્ત શું કરે? આપણે સાધુ છીએ, આપણે સંયમધારી છીએ, આપણને શું નડે? ગુરુની પાસે પરાણે આજ્ઞા મેળવી કે મને ચાતુર્માસ કરવાની અનુમતિ આપો. ગુરુએ પણ જોયું કે હવે આને અનુભવ વિના સમજાય એમ નથી. સ્થૂલીભદ્રની અમે પ્રશંસા કેમ કરી, દુષ્કર દુષ્કર કેમ કહ્યું, એ આને હવે સમજાય એમ નથી. છે જ્ઞાની ગયા, શું થયું? ચારિત્રથી ભ્રષ્ટ થઈને આવ્યા. આ ક્રમ સમજવો પડે, પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ. મારે પોતાની પૂર્ણતાનો આવિર્ભાવ કરવો છે અને વર્તમાન અવસ્થાની અંદર એને રોકનાર આટલા આટલા પરિબળ છે અને એ પરિબળ મને બાધારૂપ થાય છે. એનું સાચું મૂલ્યાંકન, સાચું આકલન કોણ કરી શકે? પોતે જ. એટલે એક જગ્યાએ બહુ સરસ રીતે કહ્યું છે કે દુનિયામાં ગમે તેટલા ડોક્ટર અને વૈદ હોય પણ સાચો વૈદ તો પોતે જ છે. પોતાના રોગનો વૈદ પોતે, એની સભાનતા જેટલી હોય એ ડોક્ટરને પણ નિર્દેશ કરી શકે કે સાહેબ આ દવા તમે કરો છો અથવા આ કહો છો એ મને માફક આવશે નહીં. ડોક્ટરના જ્ઞાનમાં કંઈક જુદી વસ્તુ છે, આના અનુભવમાં કંઈક જુદી વસ્તુ છે. આ અનુભવથી કહે છે કે સાહેબ મને અનુકૂળ નહીં થાય, તમે મને આ છાશ સાથે લેવાનું કયો, નહીં થાય મને અનુકૂળ. પણ ઓલો કે પણ શાસ્ત્રમાં લખ્યું છે, તો કે તમારું શાસ્ત્ર તમારી પાસે રાખો. જો વ્યવહાર જગતની અંદર, વ્યવહાર જગતની અંદર આ બધી વસ્તુ આપણને સમજાય છે તો આધ્યાત્મિક જગતની અંદર કેમ ન સમજાય? એટલે સ્વરૂપની સાધનાનું એક કીધું કે જેટલે અંશે ઉપાધિ દૂર થાય એટલા અંશમાં કર્મનું આવરણ તૂટે. કર્મનું આવરણ તૂટે એટલે અંદર જે પૂર્ણ સ્વરૂપ છે મારું એ આવિર્ભાવ થાય. ઉદાહરણ આપ્યું, પ્રકાશ છે દીવાનો પણ કપડાં વીંટાડવાના શરૂ કર્યા, લાલ લીલા કાળા જે કાંઈ હોય તે બધા. અને પછી અંધારું ઘોર છે, અંધકાર છે, પ્રકાશ નથી. પ્રકાશ નથી તો પ્રકાશનું જે માધ્યમ છે એ દીવો અથવા લેમ્પ સળગે છે કે નથી સળગતો? હવે એને આવરણ દૂર કરવાના છે. તો કોઈ જ્ઞાની વિચાર કરે છે કે પ્રકાશ તો જ્યારે લેમ્પ ચાલુ છે ત્યારે પ્રકાશ કેમ નથી, તો આવરણ છે. આવરણ હટાવતા જાય, જેમ જેમ આવરણ હટે તેમ તેમ પ્રકાશની આભા વધતી જાય તો સંપૂર્ણ પ્રકાશ દેખાશે. એટલે અહીંયા કહે છે કે તારે આવરણ હટાવવાના છે પણ ત્યાર પહેલા તને શ્રદ્ધા કરવાની છે કે હું પૂર્ણ છું. સ્વયં જ્યોતિ સુખધામ. આત્મસિદ્ધિમાં શબ્દો બોલીએ અને બોલવાની મજા પણ આવે. લેકો લઈને બોલીએ, વજન આપીને બોલીએ, કોકને સંભળાવીને બોલીએ. અંદરનું ત્યારે લક્ષ નથી. સ્વયં જ્યોતિ, ઓહો મારી આત્મજ્યોતિ તો પરિપૂર્ણ છે, એને દિવેલની વાટની તેલની કાંઈ જરૂર નથી. અને એ તો અનાદિકાળથી સ્વયં પ્રગટિત જ છે, માત્ર મારા આવરણને કારણે એ ચરણ જ્યોતિ મને દેખાતી નથી, એનો પ્રકાશ મને અનુભવાતો નથી. પણ આત્મજ્યોતિ તો સ્વયં જ્યોતિ છે, જ્ઞાની કે છે, એમણે જોઈ છે, એનો અનુભવ કર્યો છે, મને આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા છે. તો મારે હવે દીવો પ્રગટાવવાનો છે, તો કે દીવો તારો પ્રગટેલો છે, તારે એમાં નિમગ્ન થવાનું છે. સુખધામ, તારે કોઈ બહારના પદાર્થો સુખને માટે મેળવવાના નથી. પદાર્થ તને સુખ આપી શકે એમ નથી, સુખ તારો સ્વભાવ છે, તું સુખનું ધામ છો, તું સુખનો સાગર છો. સુખ માટે તારે ક્યાંયથી યાચના કરવાની આવશ્યકતા નથી. એક પરમાણુ પણ તને સુખ આપી શકશે નહીં, કારણ કે પરમાણુના ગુણમાં સુખ નામનો ગુણ નથી. તો જે ગુણ જે પદાર્થ પાસે ન હોય એ તને એમાંથી મળી શકે નહીં. રૂપ રસ ગંધ વર્ણ અને સ્પર્શ શબ્દ એ પરમાણુના ગુણ છે. આત્માનો ગુણ છે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય. તો સુખ આત્માનો ગુણ છે, મળશે તો આત્મામાંથી મળશે. પરમાણુના ગ્રહણથી સુખ મળે એ ભ્રમણા છે, એ ભ્રાંતિ છે. ગાથાથી એને પોતાનું સ્વરૂપ લક્ષમાં આવે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. હું આવું મારું સ્વરૂપ છે. એટલે આ કહે છે કે વેદાંતમાં શબ્દ આપ્યો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એમાં કોઈ અહંકાર નથી. ભગવાન હોવામાં ભગવતા થઈ પોતાના સ્વરૂપની પ્રતીતિ છે. પણ ભગવાન કેવડાવવું છે, થવું નથી, તો એ અહંકાર છે, અહંકાર છે, એને એની પ્રતીતિ નથી. એવી પ્રતીતિ સાથે એનું વર્તન કેવું હોય, જે પોતાને ભગવત તત્વની પોતાને અનુભૂતિ થઈ હોય એ જીવનું વર્તન કેવું હોય, તો એમાં તો કોઈ કશાય પરિણામ હોય જ નહીં. એમાં તો એક જ પરિણામ, જગત જીવો પ્રત્યે કારુણ્ય પૂર્ણ મૈત્રી, જેને પોતાના પરમ તત્વની અનુભૂતિ થઈ છે એના જીવનને જોઈએ તો એની બધી જ ક્રિયાકલાપ ચેષ્ટાઓ, આભ્યંતર બાહ્ય દેહની ચેષ્ટાઓ, એમાં એક જ વાત પ્રતિપાદિત થાય, કારુણ્ય પૂર્ણ મૈત્રી. એને જગતના તર્મ સર્વ જીવો પ્રત્યે આવો સર્માત્મનો ભાવ છે, મૈત્રીનો. અને સાથોસાથ એ જીવોની વર્તમાન અવસ્થા છે એના પ્રત્યે કરુણા છે, અનુકંપા છે, કે આ જીવો પણ પોતાના શુદ્ધ સ્વરૂપને પામે. એટલે કે છે કે તમે વર્તમાન અવસ્થાને પણ જાણો, સિદ્ધ અવસ્થાને પણ જાણો, તમે શું થઈ શકો છો તે પણ જાણો. ધર્મ કરવો એ વિજ્ઞાન છે, ધર્મ કરવો એ વિજ્ઞાન છે. અહીંયા માન્યતા, અંધશ્રદ્ધા, મતવાદ એને કોઈ સ્થાન નથી. કોઈ ગચ્છનો કરીએ, કોઈ મતનો કરીએ, કોઈ આમનાઈનો કરીએ અને પછી માનીએ કે ધર્મ કરું છું, તો એ ધર્મ નથી, વિજ્ઞાન છે. ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી, ક્રિયા પ્રક્રિયા નથી. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન જો કંઈ હોય તો તે ધર્મ છે. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. જગતમાં સૌથી શ્રેષ્ઠ મંગલ કરનાર, મંગલમય છે અને મંગલકરણ છે, પોતે મંગલમય છે એટલે જ મંગલકરણ કરે છે. ધર્મથી મંગલ જ થાય, અમંગળ થવાની કોઈ સંભાવના છે જ નહીં, કારણ કે સ્વયં મંગલમય છે. વિતરાગ વિજ્ઞાન, શું છે આ મંગલમય જગતમાં સૌથી શ્રેષ્ઠ મંગલ કરણ હોય તો શું છે? તો કે વિજ્ઞાન. કોનું? વિતરાગનું વિજ્ઞાન. વિતરાગનું વિજ્ઞાન છે એ સૌથી મંગલમય છે ને મંગલકરણ છે. સાહેબ તમે બોલો છો એની કઈ સાબિતી ખરી? એનો કઈ પુરાવો ખરો? એનો કઈ આધાર ખરો? કે હું પોતપોતાની ગાય સૌ એમ કે અમારું મંગલ છે, અમારું શ્રેષ્ઠ છે, એ તો બોલી શકાય છે. પછીનું લીટી કે છે, શું કે છે? નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. શું કામ? અમે એ વિજ્ઞાનને નમસ્કાર કરીએ છીએ કે જેમાંથી અરિહંત જેવા પુરુષો ઉત્પન્ન થયા છે. નમો તાહી જાતે ભય, જેમાંથી ઉત્પન્ન થયા છે વિજ્ઞાનમાંથી. કઈ મામૂલી ઉભા નથી થયા, આમજી બામજી નથી થયા, જેવા તેવા હલતું ફાલતું નથી થયા. અરિહંત કક્ષાની વિભૂતિઓ જેમાંથી ઉત્પન્ન થઈ છે. નમો તાહી જાતે ભય અરિહંતાદિ મહાન. આવા મહાન કેવડીઓ, શ્રુત કેવડીઓ, ગણધરો, અરિહંતો, તીર્થંકરો, સિદ્ધ પરમાત્માઓ શેમાંથી નિર્માણ થયા છે? આ વિતરાગ વિજ્ઞાનમાંથી. એને અમે નમસ્કાર કરીએ છીએ. વિરચન ગાંધી અમેરિકા ગયા હતા, સર્વધર્મ પરિષદ હતી 1893માં. વિવેકાનંદજી પણ ગયા હતા. જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વિરચન ગાંધી હતા. વિરચન ગાંધી એના પહેલા પ્રવચનની અંદર શિકાગોની ધર્મ પરિષદમાં કહ્યું કે જૈન ધર્મ જગતનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ધર્મ છે. અને એને આ બંને વાત કરી હતી, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક. આ બંને દ્રષ્ટિથી જો પરિપૂર્ણ કોઈ તત્વ દર્શન હોય તો જૈન દર્શન છે. અને એ હજુ એટલું જ તાકાત ધરાવે છે. બધા ધર્મોની અંદર કંઈ ને કંઈ દૂષિતપણું આવ્યું હશે, પણ જૈન દર્શન હજુ એના તત્વજ્ઞાનની અંદર શાશ્વત છે. જેવો માર્ગ આ તીર્થંકરોએ બોધ્યો છે એ જ માર્ગ આજે પણ વિદ્યમાન છે. આચારમાં શિથિલતા હોય વાત જુદી છે, પણ જ્ઞાનની અંદર કોઈ કમી કે ક્ષમતા ઓછી નથી, કોઈ અપૂર્ણતા નથી. એમાં પણ એને પછી આ ઉદાહરણ આપ્યું. એને કહ્યું કે હું જે કહું છું એ કોઈ આધાર વિનાની વાત કરતો નથી. એમણે કહ્યું કે આ કાળની અંદર વર્તમાન એજ જેને આપણે કહીએ એની અંદર બે જબરજસ્ત ધર્મધુનંધર વ્યક્તિઓ આ પૃથ્વીના પટની અંદર આ જૈન દર્શને આપી છે, એમાંથી નિર્માણ થયા છે. એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. જગતમાં આ પ્રતિભાનો કોઈ જોટો નહીં જડે. બધા જ ક્ષેત્રો તમે ગણો તો હેમચંદ્રાચાર્યની તોલે કોઈ ન આવે. સાહિત્ય કયો, ભાષા કયો, વ્યાકરણ કયો, તત્વજ્ઞાન કયો, 3.5 કરોડ શ્લોક પ્રમાણ અધ્યાત્મ શાસ્ત્રનું સર્જન જેણે કર્યું એના જીવનની અંદર અદભુત કૃતિઓ આપી. બે બે મહારાજા સૈવ ધર્મી અને બંને પરસ્પર દુશ્મન સિદ્ધરાજ અને કુમારપાળ, એની સાથે બંનેમાં જેનો કાલ્યકાળ અને બંનેને રહીને એને આખા સમાજને અહિંસા ધર્મ આપ્યો, અમારી ધર્મ પ્રવર્તાવ્યો. જબરજસ્ત વિભૂતિ. એક વિભૂતિ પ્રાપ્ત પરિસ્થિતિમાંથી કેવી પરિસ્થિતિનું સર્જન કરે, 1.25 લાખ કુટુંબો એ જૈન ધર્મની અંદર અનુયાયી, તો વિતરાગ માર્ગના અનુયાયી થયા. આવું જબરજસ્ત આ ધર્મમાંથી થયું છે. આ જૈન ધર્મ એ લાઈવ છે, ઇટ્સ નોટ ડેડ ફિલોસોફી, જીવંત છે. અને બીજું એને ઉદાહરણ આપ્યું કે હું આવું છું એ સમય જ અત્યારે મુંબઈની અંદર શ્રીમદ રાજચંદ્ર નામના એક વેપારી છે, જે જૈન ધર્મના પ્રમાણે જ એનું જીવન ચાલે છે. એને કહ્યું કે એની ન્યાય, એની નીતિમત્તા, એથિક્સ અને મોરાલિટી, એની અંદર એની કોઈ જોડ નહીં જડે. વ્યવહારમાં બેઠા હોવા છતાં આવું નિર્ગ્રંથપણું, આ પુરુષની આવી વિતરાગતા આ પુરુષની છે. જૈન ધર્મે આવી બે મહાન વિભૂતિઓને આવા પંચમ કાળની અંદર પણ જેમાંથી પેદા થાય છે એ ધર્મ શાશ્વત છે, એ ધર્મ જીવંત છે. ઇટ્સ નોટ ડેડ ફિલોસોફી. આ બે ઉદાહરણ એમણે ધર્મ પરિષદમાં આપ્યા. ગાંધીએ પણ કૃપાળુદેવ વિશે જ્યારે લખવાનું થયું ત્યારે જગતમાં મહાન કહેનારો એને કહ્યું કે આના જેવો કોઈ મહાન દુનિયામાં મેં જોયો. હી વોઝ ધ બેસ્ટ ઇન્ડિયન ઓફ હિસ ટાઈમ, ગાંધી લખે છે. એને તો કહ્યું કે દુનિયાની બીજી વિભૂતિનો પણ મેં અભ્યાસ કર્યો, ટોલ્સ્ટોયનો કર્યો, રસ્કિનનો કર્યો, પણ રાયચંદભાઈનો અનુભવ સૌથી ચડિયાતો હતો. કોઈ પુરુષે મારા ઉપર એટલી છાપ નથી પાડી જેટલી રાયચંદભાઈએ પાડી છે. અમિટ છાપ, મીટે નહીં એવી છાપ પડે કોઈ પુરુષની આપણા જીવન ઉપર, અને આવા મહાપુરુષના જીવન ઉપર. ઇનડોમિટેબલ પર્સનાલિટી. ગાંધી બ્રિટિશ સલ્તનતને ગણકારે નહીં, કોઈના પ્રભાવમાં ન આવે એવો ગાંધી. ચર્ચિલને સંભળાવી દે, દુનિયાની પરવા ન કરે એવા ગાંધી ઉપર કોઈ છાપ પડી જાય, એના ઉપર કોઈના જીવનનો પ્રભાવ હોય, એ સહેજે કોઈમાં તણા એવા ન હોય, એનો આઈક્યુ આંચ ઘણો ઊંચો હોય, એ પણ લખે કે અહિંસા અને સત્યનું મેં એના જીવનમાંથી ઘૂંટણા ભરી ભરીને પાન કર્યું છે. જબરજસ્ત વિભૂતિ. આ બતાવે છે ધર્મની તાકાત. નમો તાહી જાતે ભયે, અરે જેમાંથી અરિહંતો ઉત્પન્ન થાય છે, જેમાંથી સંકિર્તિઓનું સર્જન થાય છે. હારમાળા ફોજ છે જગતની અંદર. જૈન ધર્મમાંથી સંકિર્તિઓની ફોજ થાય છે, ગણધરોની હારમાળા થાય છે, કેવડીઓની એક અદભુત પરંપરા જાગે છે. એક એક તીર્થંકરની સાથે બબે કરોડ કેવડીઓ સહગામી બને છે. તાકાત ધર્મની કેટલી, એ ધર્મ વિજ્ઞાન છે. એ કોઈ આંધળું શાસ્ત્ર નથી, એ કોઈ મત માન્યતા નથી,